તારીખ 2/7/1998 શ્રી સમયસાર ગાથા 20 અને 21 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 331 મૂળ કેસેટમાં હમિંગ છે.
22 ગાથા, 3 ગાથા સાથે છે. ગાથાનો વિષય ફરીને સ્પષ્ટ કરીએ. અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની જીવ કઈ રીતે ઓળખી શકાય એનું ચિહ્ન, એનું લક્ષણ બતાવો એમ કે છે. પ્રશ્ન શું ઉઠાવ્યો ટીકાકાર આચાર્ય દેવે, કે અજ્ઞાની જીવ કેવી રીતે ઓળખી શકાય, એનું શું લક્ષણ કે આ અજ્ઞાની છે? એમ કે કોઈ ત્યાગી હોય છે, કોઈ વિદ્વાન હોય છે, કોઈ આત્માની વાતો કરે છે, કોઈ અધ્યાત્મની વાતો કરે છે, કોઈ કર્ણાનુયોગની વાતો કરે છે, કોઈ આચરણની ચરણાનુયોગની વાતો કરે છે. અનેક પ્રકારે બાહ્ય પરિસ્થિતિ એવી હોય છે કે જ્ઞાની અજ્ઞાનીનો નિશ્ચય કરવો એ કઠણ પડે છે, મુશ્કેલ પડે છે. ત્યારે આચાર્યશ્રીએ સૈદ્ધાંતિક રીતે અહીંયા આ વાતને સ્પષ્ટીકરણ આપ્યું છે કે અજ્ઞાનીને ઓળખવો હોય તો એનું ચિહ્ન શું, તો કે એનું ઉત્તર છે આ ગાથામાં. ગાથાર્થ છે કે જે પુરુષ, જે આત્મા, કોઈ બી આત્મા હોય, પોતાથી અન્ય જે પરદ્રવ્ય, પોતાથી જુદા એવા જે પરદ્રવ્યો હોય છે, સચિત સ્ત્રી પુત્રાદિક અને અચિત ધન્ય ધાન્ય આદિક અથવા મિશ્ર ગ્રામ નગર આદિક, 3 પ્રકાર છે. કોઈ સચિત છે, કોઈ અચિત છે, અને કોઈ સચિત અચિત મિશ્ર છે. સચિતની અંદર એમણે કુટુંબ પરિવાર લીધો, અચિતની અંદર સંપત્તિ અને ઘર મકાન રાચ રચેલું લીધું, ફર્નિચર વગેરે કપડાં લાગીને આવી જાય, તાબરું વગેરે આવી જાય, અને ગ્રામનગર આદિકમાં બધા આવી જાય. કોઈ રાજા હોય તો એને રાજ મોટું હોય, નાનો ગ્રાસ્ય હોય તો એને ગામ હોય, બધું અંદર સચિત અચિત મિશ્ર બધું આવી ગયું. અમારું છે એ ત્રણેય પ્રકારના પરદ્રવ્યોને એમ સમજે છે કે હું આ છું, આ હું છું, આ દ્રવ્ય મૂળ સ્વરૂપ છે, હું આનો છું અને આ મારો છે. હું એનો છું, ફલાણો ફલાણો, એ મારા છે, ફલાણા ફલાણા, એવી રીતે સમજે અજ્ઞાની. ત્રણેય કાળના અજ્ઞાની લઈ લીધા, સર્વ ક્ષેત્રના અજ્ઞાને લીધા. સર્વ ક્ષેત્રે સર્વ કાળે જે કોઈ આત્માઓ સચિત અચિત અથવા સચિત અચિત મિશ્રમાં એ મારા છે કે હું એનો છું એવો સંબંધ સમજે છે એ નિયમથી અજ્ઞાની છે. આ ત્રણેય કાળનો અને સર્વ ક્ષેત્રના સર્વ જીવો માટેનો સિદ્ધાંત છે. બધા કોઈ પણ આત્માઓ આવી ગયા, બધા જીવ દ્રવ્યને લાગુ પડે, સર્વ કાળને માટે લાગુ પડે, સર્વ ક્ષેત્રને માટે લાગુ પડે. સર્વ ક્ષેત્ર કાળને ભાવ કે જેના ભાવો એવા છે. ચોથો કે આ કુટુંબ મારા છે કે હું એનો છું, પછી જે સંબંધ વ્યવહારિક હોય તે સાચો માની લે, એમ કલ્પીને, સાચું કલ્પીને પરિણમન કરે જે ભાવથી, નિયમથી તે અજ્ઞાની છે. સિદ્ધાંતિક શિષ્યને ગુરુ ભક્તિ છે એમાં મમત્વ ભાવ નથી, એમાં અભેદ ભાવ છે. અભેદ ભાવ પારમાર્થિક રીતે છે, અને સંસારના પદાર્થો પ્રત્યે અભેદ ભાવ એ અપારમાર્થિક એટલે દુર્ગતિના કારણે છે. બહુ સરસ તમારો પ્રશ્ન છે. મને એક વિચાર એવો એ કહી દો કે ગુરુ એમ કે છે, જ્ઞાની એમ કે છે, ભગવાન એમ કે છે, માની લ્યો કે તને અભેદ બુદ્ધિ છે ને આ બધા પ્રત્યે, તને આ બધા સચેત અચેત પ્રત્યે અભેદ બુદ્ધિ છે ને, કે તો તું અભેદ બુદ્ધિ તો રાખ, કારણ કે એ તને છોડાવી નહીં છોડાવી કાંઈ, જલ્દી ટ્રાન્સફર કરતો ક્યાં, શ્રી ગુરુમાં. સિદ્ધિ અભેદ બુદ્ધિ કોઈ છોડાવવા માંગે તો છૂટી શકે નહીં. એ અભેદ બુદ્ધિ છોડવા માટે અજ્ઞાની જીવો એ સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં આવી ગયા. અભેદ બુદ્ધિ ન છૂટી, દીક્ષા લઈને ભાગી ગયા, રાજપાટ છોડીને, રાણીઓ છોડીને. અભેદ બુદ્ધિ નથી છૂટતી. અભેદ બુદ્ધિ એક જ પ્રકારે છૂટે છે કે પેલા એ ટ્રાન્સફર થાય શ્રી ગુરુમાં, પછી શ્રી ગુરુ એને છોડાવે કે તારી આ અભેદ બુદ્ધિ છે, ઠીક છે, તે ટ્રાન્સફર કરી ત્યાં સુધી મને બહુ વાંધો નથી, પણ જો તારા પરિણામ મારા પરિણામ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, તારી યોગ્યતા મારી યોગ્યતા, જો એ ફેર લાગે છે, સમજાય છે તને? હવે એ અભેદ બુદ્ધિમાં એક શું ગુણ ઉત્પન્ન થાય છે, કેમ એ જીવ બચી જાય છે શ્રી ગુરુમાં અભેદ બુદ્ધિ કરવા છતાંય? તે તો ન બચવો જોઈએ તમારા પ્રશ્ન પ્રમાણે. જાય શું કરવા અભેદ, એ પરદ્રવ્ય છે. સિદ્ધાંતિક રીતે વાત તો એ છે કે પરદ્રવ્ય છે, તો પણ એ અભેદ બુદ્ધિમાં એક ગુણ એવો ઉત્પન્ન થયો છે, આજ્ઞાકારિતા. એ સત્સંગ કરે છે પણ આજ્ઞાકારિતપણે સત્સંગ કરે છે. એટલે જે આજ્ઞા કરે છે એ કરવા તૈયાર, જે આજ્ઞા કહે છે કદાચ એને વાર લાગે. દ્રષ્ટાંત લઈએ, સૌભાગભાઈ ને કૃપાળુદેવ માં અભેદ બુદ્ધિ થઈ. એમને છોડી નતા શકતા પરિણામથી, એમનો આત્મા વળગેલો જ રહેતો હતો કૃપાળુદેવ માં. રોજ કાગળ ઢસડ્યા કરે, રોજ લેખા કરે, રોજ કુંડી બે ત્રણે લખી નાખે, પણ એમનો આત્મા ત્યાં રહેતો હતો. સાયલામાં તો દેહ રહેતો હતો, આત્મા તો કૃપાળુદેવ ના ચરણ કમળ. કૃપાળુદેવને એમ થયું કે પ્રથમ કક્ષાની વાત તો યોગ્ય છે, પહેલું સંકેત તો આને આવ્યું, પણ આને બીજું કેમ આવતું નથી? હવે આવવું જોઈએ. પણ પણ ચાર ચાર વર્ષના વાણા વાયા, એટલે એમને બીજી લાઈન ઉપર, દ્રવ્યાનું યોગની લાઈન ઉપર લઈ ગયા, અધ્યાત્મની લાઈન ઉપર લઈ ગયા. અધ્યાત્મમાં લેતા 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 એમણે સ્વરૂપનું ઓળખાણ કરાવવાની વાત ઉપર લઈ ગયા, પણ એમની અભેદ બુદ્ધિ છૂટતી નહોતી, બહુ તીવ્ર હતી. કૃપાળુદેવના શબ્દોમાં કહીએ તો એ પ્રેમ સમાધિમાં હતા, નીકળતા નહોતા. સમાધિ એવી ચીજ છે કે એમાં એકાગ્રતા બહુ રહે અને બહાર ન નીકળી શકે. ઠીક છે, કાંઈ વાંધો નથી. એટલે હરખાઈને વિયોગમાં લાવ્યા. શું કર્યું, વિચક્ષણ પુરુષ હતા એકદમ. છેલ્લે છેલ્લે જોયું કે આનું આયુષ પૂરું થવાની તૈયારી છે, આગળ નહીં વધે તો આટલી તો વસ્તુ કામની નથી. પાછી જે કરવાનું છે બાકી છે, તો બાકી છે. આજે આ ભાવે નહીં કરે તો આવતા ભાવે કરવું પડશે. આવતા ભાવે યોગ રે કે ન રે શું ખબર પડે? શું એ તો કુદરતને આધીન છે, કર્માધીન છે બધું યોગ. યોગ તો એટલે એમણે યુક્તિ કરી છેલ્લે સાત આઠ મહિના વિયોગમાં રાખ્યા. બહુ પછી એકદમ જોયું કે હવે આ પાકી ગઈ છે યોગ્યતા, એટલે આવ્યા. પોતે પછી વાત કરી કે અમે તો તમને વચન આપ્યું છે કે આ ભાવમાં અમે તમને જ્ઞાન પ્રાપ્તિ કરાવશું, હવે વખત નથી. સૌભાગભાઈ હવે વખત નથી, તમારી પાસે આયુષ પૂરું થવાની તૈયારી છે, તો કે આપ જેમ કહો એમ. તમે તારવા આવ્યા છો તો હું શું કરવા તરવાને ના પાડું? આપ ગાલો ઈ ડરો ઉભાલો. એમનું કીધું કે હું આઠ મહિનાથી માંદો છું, ખાટલા વસ્તુ ગરડો થઈ ગયો છું, આંખે પૂરું દેખાતું નથી, અને હું કેવી રીતે ત્યાં આવું? ઈ ડર એ ટેસ્ટ હતો. કૃપાળુ દેવનો એ ટેસ્ટ હતો કે આ જીવને યોગ્યતામાં દેહાધ્યાસ કેટલો છે. તૈયાર આપ જે કયો એ. પછી ત્યાં એમને પરિણમન દેખાડ્યું, પ્રયોગ કરીને દેખાડ્યું. માત્ર ઉપદેશ નથી આપ્યો, પોતે ધ્યાન અવસ્થામાં બેસીને આત્મભાવને પ્રદર્શિત કરીને દેખાડ્યો છે અને કેવી રીતે જોવાય એની પદ્ધતિ પણ એમણે શીખડાવી છે. સ્વરૂપ નિશ્ચય થઈ ગયો, સ્વરૂપને ઓળખાણ થઈ ગઈ, તો કાલો હવે હવે તમારા દિવસો નથી જાજા. તો મુંબઈ બી આવ્યા, જો તમે છોડી દીધા એકલા, હવે તમે કારણ કે પછી સ્વરૂપ નિશ્ચય થાય એટલે શ્રી ગુરુ તરફથી પરિણામ થોડા હટી જાય છે અને એકદમ સ્વરૂપ પ્રત્યેના પુરુષાર્થના ઉગ્ર પરિણામો ચાલુ થઈ જાય છે. સ્વરૂપ સન્મુખનો પુરુષાર્થ વધતો 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 સ્વરૂપમાં અભેદતા સાધે છે. એ દશા એમણે જોઈ લીધી એમની, એ તો મૂકી દેતા એકલા. ઓળંબા લગતા, તમે મોટા પુરુષ છો, સેના આવો, મોટા પુરુષ ને વિતરાગો, એને દયા સેની હોય, તમને તમારી દયા આવતી નથી, નિર્દય થઈ ગયા છો, પ્રાણો એવું બધું લખતા. લખવા દો ને, કઈ વાંધો નહીં, તો છે બાળક છે, કાલું ગેલું લખે, કઈ વાંધો નહીં, એનું કઈ આપણે રગાડવાનું ન હોય. આવું છો ને, આવું છું, તમે લખો છો એટલે આવું છું. આવી બીજા તરસ લાગી હોય એને પાણી દેખાડે ને પાણી પીવડાવે નહીં તો હું દશા થાય, એવી દશા એમણે ઉભી કરી એમને. આવું છું કરે ને ખોટા જ વાયદા કરે, ન આવે તો જ્ઞાની ખોટા વાયદા કરે તો કે જરૂર પડે તારે કરે લે, ઠીક. પછી તો વધતી ગઈ, તરફ વધતી ગઈ, તો હવે મારી માંગીને લઈને નહીં મરું, હવે તમારા યુગ નું વિજ્ઞાન ભરી દઈશ, જીવીશ નહીં. એ જયારે છેલ્લા શબ્દો એમને આવ્યા, એ છેલ્લી હદ ના હતા કે હવે પ્રાણ છૂટી જશે તમારા યુગ છે, સમજી ગયો બસ. હવે તાણવાનું ન હોય, હવે તાણી તો તૂટી જાય, હવે તાણવાની મર્યાદા પૂરી છે અને હાથે જ આવી ગયા છે પોતે. એ પરિસ્થિતિમાં સૌભાગ્યભાઈની આજ્ઞાકારિતા જે છે એ ચરમસીમાએ પહોંચી હોય, પછી બહુ 7-8 મહિનાના વિરોધથી બહુ બોલાવ્યા પછી આવે એટલે તો ચીજ મોંઘી થઈ ગઈ, એટલે એમને તો એમ થયું હવે તો માંડ મળ્યા છે અને મારી છેલ્લી વ્યવસ્થા હવે તો એ કહે કે તું આમ કરી આમ કરવાનું આમ કરે છે, સંપૂર્ણપણે આજ્ઞાથી પણ છે ત્યાં ઉત્પન્ન થઈ ગયું હોય અને એ પાત્રતાની ચરમ સીમા છે. પછી જેમ કેમ પરિણામ કરવા એ જીવ તૈયાર થઈ જાય, જેમ કેમ બીજી રીતે. અને પછી એમણે પોતાના સ્વરૂપના પરિણામો જો હું આમ કરું, આમ થાય છે, આ કારણે આમ થાય છે, બધું ચારે પડખેથી આત્મબોધ એવી રીતે આવ્યો કે પોતે પ્રયોગે ચડી અને ઓળખાણ કરી લીધી. એ પણ પ્રયોગથી ઓળખાણ થાય છે, વિચારથી નથી થતી. વિચાર દશા જરૂર છે પણ પ્રયોગ દશા સાથેની વિચાર દશા છે, એટલે એ રીતે અનુભવ કરાવી લીધો. એટલે વાત તો તમારી બરાબર છે કે સંસારી પ્રાણીઓ સાથે અભેદ બુદ્ધિ કરી હોય એમાં તો સંસાર વધારવાની વાત છે. શ્રી ગુરુ સાથે અભેદ બુદ્ધિ થાય ત્યારે સંસાર તૂટવાની શરૂઆત થાય છે, કેમ કે એ અભેદતા રહેવાની નથી, એ તો પરિણામ આત્મામાં લાગવાના જ છે, કોઈને વહેલા કે કોઈને મોડા. કેમ કે પહેલું સંકેત થયું એના ગર્ભમાં બીજું સંકેત આવ્યું, બીજું સંકેત આત્માની ઓળખાણ એના ગર્ભમાં ત્રીજું સંકેત આવ્યું, એ અનુભવ છે.
એમાં
એવું જ હતું કે સુભાગભાઈ ના ફકરા થઈ ગયા કે મારે હવે આત્મજ્ઞાનની કાંઈ ફિકર કરવાની જરૂર નથી, મારા માટે બેઠા છે મારો ધણી, મારે હવે આત્મજ્ઞાનની કાંઈ ફિકર કરવાની જરૂર નથી, એમની જે ભક્તિ હતી એ બહુ પ્રગાઢ થતી ગઈ, એમનો જે પ્રેમ હતો એ બહુ પ્રગાઢ થતો ગયો, બહુ પ્રગાઢ થતો ગયો. પાછી ઉંમર થઈ ગઈ હતી, ગોપાલદેવ તો વિચક્ષણ પુરુષ હતા, બધું જાણતા હતા કે આની ઉંમર થઈ ગઈ છે. અને છેલ્લો મનવાડ હતો એને પોતાને ખ્યાલ આવી ગયો હતો કે આ મનવાડમાંથી હું હવે ઊભો નથી થવાનો, હવે આ દેહ છૂટે છૂટી જ જવાનો છે ગમે ત્યારે. છેલ્લા દિવસોમાં તો અમને તિથિનો ખ્યાલ આવી ગયો હતો. પછી 15 દિવસ મોડું થયું, જેઠ સુદ નોમના બદલે જેઠ વદશમ થઈ, તમને એ ખ્યાલ આવી ગયો. પણ ત્યારે તો એમની દશા ઘણી સારી હતી. એટલે અભેદ બુદ્ધિ જે આ ગાથામાં કહેવા માંગે છે એ સંસારનું કારણ છે, એ અજ્ઞાન દશા છે, એ પરિભ્રમણનું કારણ છે, એ ત્યાગવાયુ છે. અને એનો ત્યાગ શ્રી ગુરુમાં અભેદ બુદ્ધિ થયા વિના કોઈને થયો નથી, થતો નથી, કોઈને થશે પણ નહીં, કેમ કે એનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. ઊંધો ઘડો પીડ્યો છે, સીધો કરવો છે, આડો થયા વગર સીધો થાય નહીં. છે કોઈ એવી ટેકનિક કે આડો કર્યા વગર ઊભો થઈ શકે? એ તો વસ્તુ સ્થિતિ છે. એટલે પહેલાં આ પરિસ્થિતિ આવે છે અને પછી બધું જે કાંઈ પારમાર્થિક લાભ પ્રાપ્તિ થાય છે પછી થાય છે. શું કહે છે? હું આનો છું, આ મારું છે, આ મારું પૂર્વે હતું, આટલા વખતનો તો અમારો સંબંધ છે, પૂર્વે પણ મારું હતું, આનો હું પણ પૂર્વે હતો. અને ખાસ કરીને કુટુંબ પરિવારમાં તો અધિકાર બુદ્ધિ વધારે કામ કરી જાય છે, પરસ્પર ઉપર અધિકાર આવી જાય છે કે આ કારણે મારો આ અભિપ્રાય છે, આ સંબંધથી મારો આ અભિપ્રાય છે, આ અધિકાર છે, આ મારું ભવિષ્યમાં થશે, હું પણ આનો ભવિષ્યમાં થશે. અને કોઈ એવો પણ વિકલ્પ કરે છે જે વસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય, એની પ્રાપ્તિ પાછળ પોતે લાગેલો હોય, તો એને એમ થાય કે આ મારું થશે. હું મારું કોઈ મકાન લેવું હોય તો કે આ તો ભવિષ્યમાં તો મારું થશે, ગમે તેમ કરીને હું લેવાનો છે, એવા પણ વિકલ્પો જીવ કરે છે. એ બધા અજ્ઞાન દશાના સૂચક છે, અજ્ઞાન દશાના લક્ષણો, પ્રગટ લક્ષણો છે. આવો જૂઠો આત્મવિકલ્પ કરે છે ત્રણેય પ્રકારનો, ભૂતકાળનો, વર્તમાનનો અને ભવિષ્યનો, કોઈ પણ હોય, એ બધા અજ્ઞાનીના લક્ષણ છે. આવો જૂઠો આત્મવિકલ્પ કરે છે તે મૂંઢ છે, ઠીક છે. શું નીચેલામાં લઈ લીધું છે? એ તું અસમુંડમ આદવ્યપમ કરે દી સમુંડો, કુંકુંદાચાર્ય શબ્દ વાપર્યો છે કાથામાં, એ જે મૂંઢ છે તેને એની મૂંઢતા લીધી છે. મૂંઢતા એટલે શું? કે જીવ પોતાને નુકસાન કરે છતાં પણ સમજે નહીં કે હું મને નુકસાન કરું છું, એનું નામ જીવની મૂંઢતા. ઉલટાનો નુકસાન કરે એના પરિણામમાં બળ હોય, ફોર્સ હોય, જોર, એ જીવની મૂંઢતા છે. એ જીવ મૂંઢ છે, એ જીવ મોહી છે, એને દર્શનનું બરાબર વર્તે છે, એમાં શંકા કરવાની જરૂર નથી. અને એ જીવ અજ્ઞાની છે, એટલે એને મિથ્યા દર્શન પણ છે અને અજ્ઞાન પણ છે, અને પરિભ્રમણના બધી પરિસ્થિતિ એમને અકબંધ ઊભી છે. અને જે પુરુષ પરમાર્થ વસ્તુ સ્વરૂપને જાણતો નથી, અને જે પુરુષ પરમાર્થ વસ્તુ સ્વરૂપને જાણતો થકો, હવે જ્ઞાનીની વાત લીધી છે, છેલ્લે એક પદમાં જ્ઞાનીની વાત લઈ લીધી છે, તે એટલે ભૂયથમ જાણતો, ભૂયથમ એટલે પોતાના સ્વરૂપને, પરમાર્થ વસ્તુ સ્વરૂપને જાણતો થકો, એવો જૂઠો વિકલ્પ નથી કરતો, ન કરે દી નથી જેવો વિકલ્પ કરતો, એવા ભાવ એને નથી થતા, તે મૂંઢ નથી. તમ અસંબંધો, તે મૂંઢ નથી. મૂંઢ નથી એટલે કે જ્ઞાની છે. હા, છેલ્લે એક પદમાં કુંકુંડાચાર્ય જ્ઞાનીની વાત પણ કરી નાખે છે. એટલે પ્રશ્નમાં ભલે પણ અમૃતચંદ્ર આચાર્ય અજ્ઞાની પૂરતો જ પ્રશ્ન ઉઠાવ્યો હોય, ગાથામાં તો કુંકુંડ આચાર્ય દેવે જ્ઞાનીનું પણ સોલ્યુશન આપી દીધું છે કે જ્ઞાનીનું ચિહ્ન હું કે આવા કોઈ પરિણામ ન કરે તે, આવા કોઈ પરિણામ ન કરે ભૂત ભવિષ્ય કે વર્તમાન કાળમાં. સચિત અચિત કે સચિત અચિત મિશ્ર એવા પરદ્રવ્યોમાં પોતાપણાના પરિણામ ન કરે, મારા મારું છે એવા પરિણામ ન કરે, એ જ્ઞાન છે. અજ્ઞાની નું પ્રતિપાદન કરે સ્વરૂપ તો તેથી વિપરીત સ્વરૂપ જ્ઞાની નું. એટલે એક વખત વાત કરી તે લાક્ષણિક પદ્ધતિ છે કે ભાઈ સત્સંગમાં આવવા માટેનો કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ ચાર્જ ઊંચામાં ઊંચું તત્વ સાંભળવા મળે પ્રાપ્ત થાય કોઈ ચાર્જ નથી. પણ એ તત્વ સાંભળવામાં એમ આવે કે તારે બધેથી મારા પણ મૂકી દે, એટલે ટોટલ બધું લખાવી લીધું, જ્યાં જ્યાં મારા પણ હું કર્યું તું બધું લખાવી લીધું, તો બોલ મૂકી દેવું છે, આ મૂકી દેવું છે, તારે આ મૂકવું છે, તારી તૈયારી, તારે મારા પણ મૂકવાની તૈયારી છે, તારે મારું પણ મૂકવાની તૈયારી છે, તો તારું સાંભળ્યું બરાબર છે. એટલે ચાર્જ કેટલો દીધો? પૂરેપૂરો, કઈ બાકી ન રહ્યું. એક બાજુથી કઈ ચાર્જ લાગતો નથી, બીજી બાજુથી બધું મૂકવાનો વારો આવે. અને જ્યાં પોતાપણું કર્યું છે ત્યાં જીવને તે આત્મા થઈ જાય છે, અને એ મુક્તા એને આત્મઘાત જેવી વેદના થાય છે. કેવું કઠણ પડે છે કે કોઈ પોતે સુસાઇડ કરવા જાય ને એને કેવી કેવી ખરાબ માનસિક પરિસ્થિતિ હોય છે, એવી એકવાર માનસિક પરિસ્થિતિ ખરાબ ઊભી થાય છે, ત્યારે આ બધું મૂકી દઉં, મારા બધા હક મારા જતા કરી દેવા, મારા પણ આમાં તો હક છે ને, તૈયારી હોય તો જ સાંભળજે, તૈયારી હોય તો જ બેસજે, નહીં તો અહીંયા બેસવાનો કે સાંભળવાનો કોઈ અર્થ નથી. કેમ કે જ્ઞાની થવું હોય તો આ એક જ વાત છે, અજ્ઞાનપણું મૂકવું એ એક જ વાત છે, બીજું કાંઈ નથી. વસ્તુ મૂકવાની નથી, વસ્તુ તે પકડી શકવી નથી, અને મૂકવાનો પ્રશ્ન એટલા માટે ઊભો થતો નથી. એ ભલે અધિકારથી તને લાગતું હોય કે આ મારો આના ઉપર અધિકાર છે કે આ ઘર મારું, આ સંપત્તિ મારી, ચેકબુકમાં મારી સાઇન ચાલે, બીજાને ન ચાલે, શું સિગ્નેચર કોની ચાલે, જેનું ખાતું એને ચાલે, શું તો કે બધી વાત હોવા છતાંય તે તને એ કાંઈ મળ્યું જ નથી, એ બેંક બેલેન્સ તારા આત્મામાં નથી આવી એમ કે છે, તારા આત્મામાં એની મમતા આવી છે. ગુરુદેવ કહેતા કે કરોડો અબજો મળે એ કંઈ આત્માને મળતા નથી, કે સારામાં સારા કુટુંબ પરિવાર કે આબરૂ મળે એ કે આત્માને મળ્યા નથી, આત્માને એની મમતા મળી છે અને એ મમતા એને પરિભ્રમણ કરાવે છે, માટે એ મમતા જ્ઞાની છોડાવે છે. આમ વાત છે, બાકી વસ્તુ તો છૂટી જ પડી છે, વસ્તુ ક્યાં અંદર આવી હતી તેને મૂકવાની રહી. એને આત્મ એને એવી એકત્વ બુદ્ધિ કરી છે કે આ એ આત્મા થઈ પડ્યો છે, એને પોતાનો આત્મા ખોવાઈ ગયો, એને એને આત્માનું આત્મા પણ પરદ્રવ્યમાં થાય તું, હવે એ પરદ્રવ્ય મૂકી દેવું, એને એ મમત્વ મૂકવું, એ એને આત્મઘાત જેવું લાગે છે. કાં તો આમાં આત્માને મારી નાખવાની વાત છે, મમતાને મારવી એટલે આત્માને મારી નાખવાની જેવી વાત લાગે છે. બહુ બહુ દૃઢ થયેલા સંસ્કારો છે, અનાદિકાળના અતિ દ્રઢ થયેલા સંસ્કારો છે, એટલે કોઈ કોઈ જીવ છૂટે છે એનું કારણ આ છે, કોઈ જીવ છૂટે છે અને એનો છૂટવાનો ઉપાય એક છે કે ટ્રાન્સફર કરે, એનું મમત્વ ટ્રાન્સફર કરે, એની એકતા બુદ્ધિ ટ્રાન્સફર કરે, એનું બધું એની લાગણીઓ એનું ફિલિંગ જે કાંઈ છે બધું એક વખત ટ્રાન્સફર કરે, એ સિવાય સીધું કોઈ કટ ઓફ કરી શકે ન ભૂતો નો ભવિષ્ય કે ત્યાગ કરનારા બધાએ પાછા નિગુદમાં જઈ લાગ્યા. અનંતવાર દીક્ષાઓ લઈને અનંતવાર નિગુદમાં જીવ સંપૂર્ણ ત્યાગ કરી આપું છું. એવી રીતે અંદરથી ભાવ છૂટતા નથી, ભાવ પહેલાં ટ્રાન્સફર થાય છે અને એવા સદગુરુ પાસે ટ્રાન્સફર થાય છે કે એને સહેલાઈથી સહેજે સહેજે મુક્ત કરાવી શકે છે. એટલે વાંધો નથી
આવતો.
દુર્ગમ છે એનું કારણ કે અનાદિના સંસ્કારો છે. બીજું જીવને મીઠું લાગે છે. પરિસ્થિતિ જો આપણે દાખલો લઈએ કે જીવનો સુખ સ્વભાવ છે, સુખી થવાનો એનો કોન્સેપ્ટ એવો છે કે અમુક પદાર્થ મને મળે તો હું સુખી ને, નહીતર હું સુખી નહીં. મિસકોન્સેપ્ટ તો એ પ્રકારનો છે. એટલે એની ઈચ્છા થાય છે, સુખી થવાની ઈચ્છા થાય છે, એટલે પદાર્થની ઈચ્છા થાય છે. જ્યારે જીવને પદાર્થની ઈચ્છા થાય છે ત્યારે એની આકુલતા વધેલી હોય છે. પુણ્યયોગે પદાર્થ સમીપતા થાય છે, સંયોગ થાય છે. પુણ્યયોગ ન હોય તો ન થાય, ગમે તે આકુલતા કરે કરે. જ્યારે સમીપતા થાય છે ત્યારે એને જે ઈચ્છાની આકુલતા છે એ મંદ પડી જાય છે. એને સુખ લાગે છે, સુખ નથી પણ સુખ લાગે છે. હવે એને શું થયું કે મારું દુઃખ મીટ્યું ને સુખ થયું, આ એનો રોજનો અનુભવ છે. અને એ સંસ્કારો અનાદિના દ્રઢ થયેલા છે. કેવી રીતે જલ્દી છૂટે? કયો છે પારમાર્થિક નિરાકુળ દશાનું સુખ કેવું હોય એ ખબર નથી. એનાથી પોતે અજાણ છે, કુદ્યાનો અનુભવ કર્યો નથી. તો એ સુખની લાલચ અને એટ્રેક્શન પણ એને કેવી રીતે થાય? આ એક એવી પરિસ્થિતિ અનુભવની છે કે અનુભવે દુઃખ મટીને મંદ કસાયનું, અનુભવે જે સુખાભાસનું સુખ થાય છે એ જીવને એ સુખના પરિણામ છોડવા બહુ મુશ્કેલ છે, ન છૂટી શકે. બીજી બાજુથી પારમાર્થિક સુખ થી અજાણ્યું છે એટલે એનું કોઈ એટ્રેક્શન નથી. આનું એટ્રેક્શન ચાલુ ને ચાલુ, ઊભું ને ઊભું છે. મટવાની કોઈ સુગમ પરિસ્થિતિ છે જ નહીં, મટવાની કોઈ સુગમ પરિસ્થિતિ છે જ નહીં. અને એટલા માટે જીવ અનંત 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 કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. એનું કારણ કર્યા જ કરે છે કોઈ જીવ. એટલે કૃપાલુદી કીધું કે એક અંશ સાતાથી માંડીને પૂર્ણ કામતા સુધી કાંઈ પણ હોય તો તે સત્પુરુષનો ઉપકાર છે. 273 પત્રમાં લીધું કે એને પહેલી વહેલી જે નિરાકુળ દશા તરફ લઈ જવા માટેની સાતા પણ સત્પુરુષ ઉપજાવે છે. સત્પુરુષની સમીપ આવે છે, આત્માના સ્વભાવની શાંતિની સુખની વાતો એને સાંભળવા મળે છે, એ સંબંધીનું વિજ્ઞાન જાણવા મળે છે. ત્યારે એને એ બાજુ કંઈક આ કરવું જોઈએ, આ પ્રાપ્ત કરી લેવું જોઈએ એવી જે કોઈ ભાવના ઉત્પન્ન થાય છે અને એ ભાવનાથી થોડીક સાતા વળે છે, એને સત્પુણ્ય કહ્યું છે. પુણ્યનું સ્વરૂપ પણ લોકો જાણતા નથી એમ નીચે લખ્યું છે. પરંપરાએ પુણ્યનું સ્વરૂપ બદલાઈ ગયું છે, ગ્રંથાદિકથી બીજી રીતે લોકો જાણે છે, પણ પુણ્યનું સ્વરૂપ આ છે કે પહેલે પહેલે એને જે સત્પુરુષના યોગે જે કસાય જે કાંઈ આત્મકલ્યાણની ભાવનાથી કસાય મંદ થયો એ સત્પુણ્ય છે કે એને ફરીને સત્પુરુષનો યોગ કરાવશે. વિશિષ્ટ પુણ્ય છે એ પુણ્ય, વિશિષ્ટ છે. એમાં કોઈ પૂતગળની વાંછા નથી, ફક્ત આત્મકલ્યાણની ભાવના છે. એ જીવ પછી જો સત્પુરુષ પ્રત્યે ઠરી જાય છે તો ઠરી જાય છે તો ઠરી જાય છે. અનંતવાર મળ્યા અને અનંતવાર છૂટો પીડ્યો, અનંતવાર મળ્યા અને અનંતવાર છૂટો પીડ્યો. સત્પુરુષ શું તીર્થંકરે અનંતવાર મળ્યા છે તો સત્પુરુષ તો અનંત અનંતવાર મળ્યા છે. તીર્થંકર તો અલ્પ સંખ્યામાં હોય, સત્પુરુષની તો ઘણી સંખ્યા હોય જ્ઞાની. અનંતવાર મળ્યા છે પણ પોતે છૂટો પડી જાય છે. એટલે વાત એ છે કે મમત્વ છોડવું એની આ એક ટેકનિક છે. અને એ વાત કૃપાળુદેવે બહુ પ્રગટપણે ભજન આપીને પારમાર્થિક રીતે બહુ સારી શૈલીથી સમજાવી. કેટલાક એવા પત્રો એમણે લખ્યા, 213 જેવા પત્રો, એમાં હદ કરી નાખી. સત્પુરુષની મુખ્યતા કરવાની એમણે હદ કરી નાખી એમ. અને એ એક જ ટેકનિક છે, બીજી કોઈ ટેકનિક, બીજો કોઈ ઉપાય નથી. ચોથી ગાથામાં એ વાત આવે, અહીંયા 20-22 એ વાત આવે નહીં. અનુસંધાન કરી શકે, કરી શકે, ન કરી શકે, સમયસર વાંચતો વાંચતો આગળ માઇલો વાંચી નાખે. અનુસરણ કોર્ડિનેશન કરતા આવડે ને તો વાત પૂરી થઈ ગઈ. જેમ કોઈ પુરુષ ઇંધન અને અગ્નિને મળેલા દેખી એવો જૂઠો વિકલ્પ કરે છે કે અગ્નિ છે તે ઇંધન છે ને ઇંધન છે તે અગ્નિ છે. ઇંધન એટલે બળવા યોગ્ય પદાર્થ, લાકડું છાણું કઈ બળતું હોય એ બળતા પદાર્થને દેખીને અગ્નિ અને લાકડાની અભેદતા સાથે છે. અને લાકડું જ અગ્નિ રૂપે દેખાય છે અને અગ્નિ લાકડા રૂપે દેખાય છે, કેમ કે આકાર એનો એવો જ હોય છે. અગ્નિનું ઇંધન છે, ઇંધનનો અગ્નિ છે. અગ્નિનું ઇંધન પહેલા હતું, ઇંધનનો અગ્નિ પહેલા હતો. અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે અને ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે. ત્રણેય કાળના બોલ લઈ લીધા. એટલે એક વિકલ્પમાં ત્રણેય કાળ હોય છે. એમાંનો આશય શું છે? વિકલ્પ તો માણસ વર્તમાનમાં કરે છે કે આ ચીજ મારી છે, પણ એને ત્રણેય કાળે એને રાખવી છે. ભૂતકાળમાં એને રાખવી હતી, અત્યારે પણ એને પોતાપણે રાખવી છે, અને ભવિષ્યમાં પણ એને પોતાપણે રાખવી છે, એને છોડવી નથી. એટલે એક વિકલ્પમાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળે સમાયેલા હોય છે. એનો વિસ્તાર કરીને પોતે વચન રચનાથી ખુલ્લું સમજાવે છે. આવો ઇંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે. ઇંધનમાં અગ્નિ કલ્પી લઈએ એ તો જૂઠી વાત છે, કેમ કે અગ્નિ જુદો પદાર્થ છે, ઇંધન જુદો પદાર્થ છે, બે એક છે જ નહીં, સંયોગ થયેલી વાત છે. તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે તેવી રીતે કે આ સમજતો નથી, અગ્નિને ઇંધન માને છે, ઇંધનને અગ્નિ માને છે. તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ, આત્માનો વિકલ્પ કરે છે. કોઈ પણ આત્મા પરદ્રવ્યમાં જ આત્માનો વિકલ્પ કરે છે, પોતાપણાનો ભાવ કરે છે કે આ મારું છે, આ પરદ્રવ્ય હું છું, આ પરદ્રવ્ય મૂળ સ્વરૂપ છે, અથવા આ પરદ્રવ્ય મારું છે અને આ પરદ્રવ્યનું હું છું. હું આમ છું એ મારા છે, હું એનો આમ છું, એ મારા આમ છે, હું એનો આમ છું. એમાં ભૂતકાળ પણ આવી જાય છે કે આ પહેલા મારું હતું, હું આનો પહેલા હતો, અને ભવિષ્ય પણ આવી જાય છે કે આ મારું ભવિષ્યમાં થયું છે, રહેશે, અને હું પણ એનો ભવિષ્યમાં હોઈશ, થઈશ. આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે. ઓળખવાનું ચિહ્ન આ છે, અજ્ઞાન છે એ આવા આવા વિકલ્પથી, આવા ભાવોથી ઓળખાય છે. જ્ઞાનીને સંયોગ અજ્ઞાની જેવા હોય તો પણ ભાવમાં પોતાપણું નથી, કેમ કે પારકાને પારકું એને જાણી લીધું છે, એ જ્ઞાન ભૂસાતું નથી. જેમ આપણા ઘરે ધોબીથી કોઈ કપડું આવી ગયું, એક જ મિલનું, એક જ ડિઝાઇનનું, એક જ કલરનું કે એક જ જેવું હોય તો એક જ સરખું હોય ને, પ્રોડક્ટ તો એક સરખી હોય, ધોબીને ત્યાં ચિહ્ન જુદા જુદા હોય. એને તમારું નામ એને લે, તમારા અક્ષરથી લખ્યું, બીજાનું નામ બીજા અક્ષરથી લે, તમારું ધ્યાન ગયું આમાં આપણો અક્ષર નથી, મારો અક્ષર જે લખે છે એ નથી, આ બીજાનો છે એટલે છે એવું, પણ મારું નથી. એટલે એ સંયોગમાં રહ્યો છે, તો કાલ આવશે ત્યારે પાછું આપી દઈશું. પણ એ સંયોગમાં રહીને પોતાના જેવું દેખાય તો પોતાપણાનો જ્ઞાનમાં ભાવ કેવી રીતે થાય? ના ના, કાલે એને કહેવાનું છે, ભાઈ આ ઓલાનું બીજાનું આવી ગયું છે, મારું એને ત્યાંથી લઈ આવજો, કે જ્યાં હોય ત્યાંથી લઈ આવજો, એનું એને પાછું આપી દેવું. એક વાર જ્ઞાનમાં ખબર પડી કે આ ચીજ મારી નથી ને પારકી છે, એ જ્ઞાન ઘૂસી નથી શકાતો. એમ જ્ઞાનીને સંયોગ રહી ગયો છે, એ પ્રારબ્ધ ને કારણે રહી ગયો છે. પૂર્વકર્મ છે કે આટલો કાળ સુધી દેહ રહેશે, આટલો કાળ સુધી દેહના સંબંધીઓ રહેશે, મારા પણ આનો વિકલ્પ ભાવ નથી. એ પણ જગતના આત્માઓ છે, પરિભ્રમણ કરતા અહીંયા આવી ચડ્યા છે. સમજે ને બુજે તો સારી વાત છે, ન સમજે તો એનો કોઈ ઉપાય નથી. કેમ કે સ્વતંત્ર છે, તીર્થંકર પણ કોઈની સ્વતંત્રતા ઉપર તરાપ મારીને સમજાવી શક્યા નથી. તો જ્ઞાની પણ સમજે છે કે કોઈ આ વસ્તુ લાદવાની કે આગ્રહથી કહેવાની તો શીદ નથી, વાત ખુલ્લી કરે છે, ભાગશાળી હોય સમજી લે છે અને પોતાનું કામ કરી લે છે. બસ આટલી વાત છે. એક વાત તો એવી છે કે કેવળ એ બુદ્ધિના પહોંચનો વિષય નથી, કે બહુ બુદ્ધિશાળી હોય તો જ્ઞાની ને ઓળખે ને ઓછી બુદ્ધિ હોય તો ન ઓળખે, એવું કઈ નથી આમાં. એક વાત. બીજું કે જ્ઞાન દશાનું પરિણમન તો સૂક્ષ્મ છે, એટલે સૂક્ષ્મ પદાર્થને સમજવા માટે જ્ઞાન પણ સૂક્ષ્મ જોઈએ. જેમ કે હીરો છે, એમાં એનું ઓળખાણ કરવું હોય તો નજર ઝીણી જોઈએ, હીરાને પરખવા માટેની તૈયારી જોઈએ, ઝવેરી થવું પડે તો જ હીરો ઓળખાય, નહીતર હીરો ન ઓળખાય. તો આપણે જ્ઞાનીને ઓળખવા છે તો ઝવેરી થવા માટેની આપણી કેટલી તૈયારી. આ હીરાવાળાને ત્યાં નોકરી કરીએ, ઝવેરી થવું હોય એ ભલે કરોડોપતિ નો દીકરો હોય, એના બાપ કે તારે જો હીરાની ધંધો કરવો હોય ભવિષ્યમાં તો પેલા તું ત્યાં નોકરી કરીએ. અને એમ કે તમે મને મફત રાખો, મારે પગારની અપેક્ષા નથી, કેમ કે એની જરૂરત નથી, પણ મારે હું શીખવા માટે આવું છું. તો એ જેમ કે એમ એને સમજવાની શીખવાની તૈયારી બધી હોય, અને શીખે તો ઓળખી શકે, નહીં તો ન ઓળખી શકે. એમ જ્ઞાની થવા માટે જેટલી તૈયારી કરવી જોઈએ એટલી તૈયારી ન કરાય, અને ઓળખવાનો અપેક્ષા રાખવા તો કોઈ ફાયદો નથી. તો 674 પત્રમાં એ વિષય કૃપાળુદેવે સ્પષ્ટ કર્યો છે. સારું છે કે આવા વિષયો ખુલ્યા છે, નહીં તો શાસ્ત્રમાંથી જડે એવું નથી. હું સમયસારાદી શાસ્ત્રમાંથી નાની કેમ ઓળખાય એ જડે એવું નથી, કાંઈ ક્યાંય નથી, એકે ગાથા નથી એવી. કેમ કે કુમકુંડાચાર્ય તો ઓળખાણ સત્પુરુષની થઈ હોય, એ સામે આવીને બેઠો છે એની એને એને વાત કરે છે, એટલે ઓલો સ્ટેજની વાત જ એમને લેવાની નથી, કે તો અહીં તૈયાર થઈને આવ્યો. હવે તો આત્માને એનો અનુભવ કરાવવાની મારે વાત છે, એને બીજી આગળની વાત છે, એટલે આગળની વાત કરે છે. તો એમણે 674માં એમ કીધું કે દ્રઢ મુમુક્ષુતા હોય. દ્રઢ મુમુક્ષુતા કોને કહે છે? 254માં કે જેને પૂર્ણતાનું લક્ષ્ય થયું, જેને પૂર્ણતાનું ધ્યેય બાંધ્યું હોય, અને શીઘ્ર પૂર્ણ થવાની જેને ઉત્સાહિત વૃત્તિઓ જાગૃત થઈ ગઈ હોય, એનું એનું સિમ્પટમ છે. જેને પૂર્ણતાનું લક્ષ્ય થાય એને શીઘ્રપણે પૂર્ણ થવાની વૃત્તિ ઉત્સાહિત થવા લાગે, એને મોડું થાય, સમય ગુમાવે, એને પોસાય. ત્યાર પછી એને સત્પુરુષથી જે કાંઈ પોતાને યોગ્ય બોધ મળે કે તારા માટે આ જરૂરી છે, તું અહીંયા અટકે, તને અહીંયા નુકસાન થાય છે, તારામાં આ પ્રકારનો દોષ છે, તારો અભિપ્રાય અહીંયા ઉલટો છે, તારો પ્રકૃતિ અહીંયા ઉલટી છે, તારો કોન્સેપ્ટ અહીંયા આમ છે, જે કાંઈ એને યોગ્ય મળે એને અમલીકરણ કરવાનો પણ એને તીવ્ર ઉત્સાહ હોય. એટલે સાંભળ્યું કે પ્રયોગમાં લાગે, સાંભળ્યું કે ચોંટ લાગે, સાંભળ્યું કે ચોંટ લાગે, એને એ બાબત બે. અને એ બંને પ્રકારના પરિણામોમાં સારી રીતે પરિણામ ગાઢ થયા પછી એ જીવને અંતરાત્મ વૃત્તિ ઉત્પન્ન થાય છે. હવે મારે અંતર્મુખ કેવી રીતે થવું, આ એક રહસ્ય મારે પકડવું છે, અને એની તીવ્ર જિજ્ઞાસા એને જાગે. ત્યારે સત્સંગ યોગે એ જ માર્ગ, એ જ ઉપાય, એ જ વિધિ ગોતતો હોય કે અંતર્મુખ થવાની વાત કેવી રીતે આ મને કહે છે, અને એ વાત અને એ ચેષ્ટા પ્રત્યક્ષ યોગમાં જોવા મળે છે. શાસ્ત્રમાંથી એ વાત પકડી શકતો નથી કોઈ જીવ, કેમ કે ત્યાં પ્રેક્ટિકલ સાઈડ જોવા મળતી નથી. અહીંયા પ્રત્યક્ષ યોગમાં એ વાત અને એનો પરિણમન જે પ્રેક્ટિકલ સાઈડ છે એ જોવા મળે છે, અને ત્યારે એને અંતરાત્મ વૃત્તિ જેની જાગી છે એને ઓળખાય છે, સમજાય છે કે આમ કહેવા માંગે છે, અને ત્યારે એ સત્પુરુષને ઓળખે છે. કેમ કે જોવે છે કે આ તો પરિણમીને કહે છે, મને પરિણમીને કહે છે, મને પરિણમીને કહે છે, એટલે એની ઓળખાણ થાય છે. ત્યાં સુધી કોઈને સત્પુરુષની ઓળખાણ થતી નથી, અને ત્યાં સુધી બાહ્ય દ્રષ્ટિ હોય છે, એ બાહ્ય દ્રષ્ટિમાં એ બહારનું માતા કરે છે, પોતાના માપે માપે છે, પોતાની ફૂટપટ્ટી એ માપે છે, એ માપ ખોટું નીકળે છે, માપ સાચું નથી નીકળતું કોઈ દિવસ. એવી પરિસ્થિતિ બીજા બધા વિકલ્પ મૂકી દઈને જે મૂળ માર્ગ કહેવા માંગે છે એમાં એકાગ્રતા છે. તમે સાંભળો, હવે બીજા પેરેગ્રાફમાં પ્રતિબુદ્ધ નું લક્ષણ કહે છે, જ્ઞાનીની વાત વિસ્તાર કરે છે પોતે, કે વળી અગ્નિ છે તે ઈંધન નથી, ઈંધન છે તે અગ્નિ નથી. દ્રષ્ટાંત નહી, દ્રષ્ટાંતને ઉલટાવે છે. અગ્નિ છે તે અગ્નિ છે ને ઈંધન છે તે ઈંધન છે. વર્તમાનમાં એમ, ભૂતકાળમાં અગ્નિનું ઈંધન નથી, ઈંધનનો અગ્નિ નથી, અગ્નિનો જ અગ્નિ છે, ઈંધનનું જ ઈંધન છે. અગ્નિનું ઈંધન પહેલા હતું નહીં, અગ્નિનો ઈંધનનો અગ્નિ પહેલા હતો નહીં, અગ્નિનો ઈંધન પહેલા, અગ્નિનો અગ્નિ પહેલા હતો ને ઈંધનનું ઈંધન પહેલા હતું. એમ અગ્નિનું ઈંધન ભવિષ્યમાં થશે ને ઈંધનનો અગ્નિ ભવિષ્યમાં નહીં થાય. અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં રહેશે ને ઈંધનનું ઈંધન જ ભવિષ્યમાં રહેશે. તને કાળે બે પદાર્થ જુદા છે એમને રહેવાના છે, સંયોગ થયો એ જુદી વાત છે. દૂધ ને પાણી લ્યો ને, દૂધ ને પાણીમાં એવું છે, જે વાસણમાં નાખ્યું હોય દૂધ એમાં પાણી નાખે, બે નો આકાર હરખો થાય, અને પાણી ટ્રાન્સપેરન્ટ હોય છે, દેખાય નહીં, બધું દૂધ જ દેખાય. પણ પાણી કોઈ કાળે દૂધ થાય નહીં, દૂધ કોઈ દી પાણી થાય નહીં, પાણીનું પાણી રહે ને દૂધનું દૂધ રહે, સંયોગ ભલે હોય. કોઈ કોઈનું સ્વરૂપ કેવી રીતે છોડે, કોઈનું કોઈ સ્વરૂપ ન છોડે. આ પ્રમાણે જેમ કોઈને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તે તેના સ્વરૂપને બરાબર સમજે છે, તેવી જ રીતે હું આ પરદ્રવ્ય નથી. જુઓ આપણે થોડીક પ્રેક્ટિકલ સાઈડ લઈએ આમાં, કેમ કે આપણા હવે એક પગ નીચે રેલો આવે એવી વાત છે. કેમ કે આપણે આપણા કુટુંબ પરિવારમાં પોતાપણાને ભાવ હોય, બુદ્ધિ હોય, બુદ્ધિ એટલે અભિપ્રાય હોય, અને એને વર્ષ આપણા પરિણામો પણ, કોઈ વાર મમતાના તો કોઈ વાર વગર મમતાના, કોઈ વાર સારા તો કોઈ વાર ખરાબ ચાલે, કારણ કે રાગ ને દ્વેષ બે પોતપોતાનું સ્થાન તો ગ્રહણ કરવાના છે, કોઈ વાર રાગ થશે તો કોઈ વાર દ્વેષ થશે, બે વાત તો એક જ મમતાના બે દીકરા છે, રાગ ને દ્વેષ તો પ્રેક્ટિકલ કરવું, જેમાં પોતાપણું તીવ્ર થતું હોય, બધામાં એક સરખું નથી થતું, કોઈને દીકરીમાં થાય, કોઈને દીકરામાં થાય, કોઈને પતિમાં થાય, કોઈને પત્નીમાં થાય, કોઈને મામાં થાય, કોઈને કાંઈ થાય, કોઈને જેને થતું હોય એને, કારણ કે અઘરું સાધન પહેલા હાથમાં લેવું, આનામાં થાય છે ને કુટુંબમાં તો એકથી વધારે સભ્યો હોય એમાં એક પ્રત્યેક મમત્વ વિશેષ રહેતો હોય, કોઈ એક પ્રત્યેક એને સામે રાખવા. શું કહે છે આ હું આ પરદ્રવ્ય નથી, હું આ પરદ્રવ્ય નથી, કેમ કે મારું અસ્તિત્વ મારામાં છે, મારી હયાતી મારામાં છે, મારી હયાતી સામે ગઈ નથી. આવી મોટી ચોખ્ખી વાત છે, આ તો સ્થૂળ વાત છે, આમાં કઈ સૂક્ષ્મ વાત નથી. હું અહીંયા છું દેહ પ્રમાણે, સામે સામે કોઈ જે પદાર્થ છે જેમાં હું મમત્વ કરું છું, મારું તો હયાતી છે નહીં. કલ્પના કરીને હું મારા પણ કરું છું, હું મારા નરક નિગોદમાં જવાના પરિણામ કેમ કરું છું, એનું ફળ નરક નિગોદ ને ચારે ગતિના દુઃખ છે. રોજ પ્રેક્ટિસ કરે ને, રોજ પ્રેક્ટિસ કરે, એમાં જેને લાગતું હોય ન મૂકે ત્યાં સુધી કેમ આમ થાય છે, આજીને શું લાગે છે, કેવી રીતે કલ્પના થાય છે, વાસ્તવિકતા શું છે, કલ્પના કેવી રીતે થાય. આ જાતને પ્રેક્ટિસ ચાલવી જોઈએ, બીજા બધા નીચેના સ્ટેજ વટાવીને. સીધે સીધું કોઈ કરવા માંગે નહીં થાય, ક્રમથી તો આગળ વધવું પડશે, એ અપેક્ષિત વાત છે. અને એ પ્રેક્ટિસ જેને ચાલે છે એને મમત્વ છૂટી જાય છે, જે સ્ટેજમાં આગળ વધીને આ સ્ટેજ સુધી આવે છે વેદ જ્ઞાન, એનો મોહ તૂટે છે, એનો મમત્વ છૂટી જાય છે, એને પછી પારકા દેખાય છે. કહેવા માત્ર મારા છે, ખરેખર પારકા છે. પ્રતિકૂળ સંજોગો તો આ જ્ઞાન થવા માટે બહુ સારા છે, કેમ કે પ્રતિકૂળ સંજોગોમાં સામે પદાર્થ આપણો આપણી ઈચ્છા પ્રમાણે પરિણમતો નથી, સચેત કે અચેત બે માંથી એક. ત્યારે તો આ યુક્તિ આ પ્રકારનો પ્રેક્ટિસ કરવી સુગમ થઈ પડે છે. બહુ સરસ, ચાલો. મારી ઈચ્છા પ્રમાણે થતું નથી ને, એ બતાવે છે કે તારા કાબુની વાત નથી, તારા અધિકારની વાત નથી. તું અમે મફતનો લાગે છો કે મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ, મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ, મારી ઈચ્છા પ્રમાણે. સ્વતંત્ર છે જગતનો, એકદમ સ્વતંત્ર પદાર્થ છે, પછી એક પરમાણુ હોય કે એક જીવ હોય, સ્વતંત્ર પદાર્થ છે. એની સ્વતંત્રતા ઉપર તું તરાપ માર તો તારે માર ખાવો પડશે, દુઃખ તારે ભોગવવું પડશે, એની સજા તારે ભોગવવું પડશે. જેમ કોઈ પારકી ચીજ કઈ ચોરી લેવાતી નથી ને, ચોરો કરો તો રીતસર પકડીને એનો દંડ જ થાય. આ વિતરાગી જ્ઞાનનું કાનૂન છે, બરો લૌકિક કાયદો છે, આ વિતરાગનો કાયદો છે કે જે તારી ચીજ નથી એના ઉપર તું અધિકાર જમાવીને બેઠો છો, શેનો તું શેનો અધિકાર જમાવીને બેઠો છો? બિલકુલ નહીં ચાલે, અમારા કાયદામાં બિલકુલ નહીં ચાલે. અને છતાં તારે બળાત્કાર કરવો હોય તો માર ખાવો પડશે, બાકી નહીં ચાલે તો નહીં ચાલે. કોઈ તારી વસ્તુ અનંતકાળથી અનંતા જીવો અનંત પર પદાર્થો ઉપર પોતાપણું કરીને પોતાના કરવા મથાને પુરુષાર્થ કર્યા, એમાંથી કોઈ એક જીવ પણ એક અંશે પણ સફળ થયો નથી ને થવાનો નથી, કેમ કે વસ્તુ સ્થિતિ બદલાતી નથી, વસ્તુ સ્થિતિમાં કોઈ ફેર. દુઃખી થવું સુખી થવું એ તારી સમજણ ઉપર આધાર, તારી અણસમજણથી તું દુઃખી છો, તારી સમજણથી સુખી થવું હોય તો આ વાત પ્રગટ કહી ગયા છે જ્ઞાનીઓ, પ્રગટ કહી ગયા છે, ગુપ્ત નથી રાખી. તો શું કીધું, આ પ્રમાણે જે કોઈને અગ્નિમાં વિકલ્પ છે એને, તેવી જ રીતે હું આ પરદ્રવ્ય નથી, માત્ર વિકલ્પ નહીં, પ્રેક્ટિકલ કરવાની વાત છે. હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મૂળ સ્વરૂપ નથી, મારું સ્વરૂપે નથી, હું તો હું છું, મારી હયાતીમાં કોઈ છે નહીં. પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય છે ત્રણે કાળે. મારું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય નો હું નથી, મારો જ હું છું. પરદ્રવ્ય નું પરદ્રવ્ય છે, આ પરદ્રવ્ય મારું પહેલા હતું નહીં. એ તો સીધી વાત છે, દરેક પદાર્થ નો સંયોગ છે, એટલે પહેલા તો નહોતું, એ નહોતું. આ પરદ્રવ્ય નો હું પહેલા હતો નહીં, મારો હું જ પહેલા હતો. પરદ્રવ્ય નું પરદ્રવ્ય જ પહેલા હતું. આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં, ભવિષ્યમાં છૂટું પડી જવાનું છે, અને હું પણ ભવિષ્યમાં એનો થઈશ નહીં, એ વાત નિશ્ચિત છે. હું મારો જ ભવિષ્યમાં થઈશ કે રહીશ, અને પરદ્રવ્યનું પરદ્રવ્યમાં જ પરિણમન રહેશે ભવિષ્યમાં પણ. આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે. પરદ્રવ્યને જોઈને પરદ્રવ્ય છે એવો જે આત્મવિકલ્પ થાય છે, પરભાવને જોઈને પરભાવ છે એવો જે ભાવ થાય છે, તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, આ જ્ઞાનીનું લક્ષણ છે. તેનાથી તે ઓળખાય છે. જ્ઞાની કેવી રીતે ઓળખાય? કે એના અંતર પરિણમન માં એ જુદા પડી ગયા છે, એ પરિણમન દેખાય ત્યારે ઓળખાય. સુભાનીજી ને ગુરુદેવ ની તો એ જ વાત પ્રસિદ્ધ થઈ, એમણે શું સાંભળ્યું? એ તૈયાર થઈને આવ્યા હતા બધા ક્રમથી, અને ગુરુદેવ પાસે તો એકલો ભેદ વિજ્ઞાન નો વિષય પરિણમન સહિત ચાલતો હતો. રાગ ને જ્ઞાન જુદા છે, જ્ઞાન ને રાગ જુદા છે. જો એક આત્મકલ્યાણની ભાવના છે, એમનો મોહ કેટલો ગળેલો, દુકાન ધંધો વેપાર સરખો ચાલે નહીં, કુટુંબનું ભરણ પોષણ સરખી રીતે કરી શકે, અથવા પોતાના સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ ચીજ વસ્તુ ઘરમાં લાવી શકે એવી પરિસ્થિતિ એમને નહીં, ધંધો પણ બરાબર ચાલે નહીં, પણ નો એમના ધંધામાં પરિણામ ચોટે લાગે, નો એમના કુટુંબમાં લાગે. છોકરાઓ શું ભણે છે અને શું ભણશે એની એમને ખબર નહોતી રહેતી, ખબર જ નહોતી રહેતી. ઉદાસીનતા એટલી શેને? બસ આત્મશાંતિ જોઈએ છે, આત્મશાંતિ જોઈએ છે, આત્માને શાંતિ જોઈએ છે, બીજું કઈ ખબર નહોતી પડતી. આત્મશાંતિ માટે ધર્મ કરવો જોઈએ તો ધર્મ ના બાહ્ય સાધન કરે, આત્મશાંતિ મળે નહીં, બીજો કોઈ ઉપાય હતો નહીં. શત્રુ પાસે જવું એ સમજણ નહોતી, શાસ્ત્રોમાં એ વાત એમને મળી નહીં. પણ યોગ્યતા મોહ ગળી ગયો, નો કુટુંબ પ્રત્યે મોહ રહ્યો, નો દુકાન પ્રત્યે પૈસા પ્રત્યે મોહ રહ્યો, નો સંયોગ પ્રત્યે મોહ રહ્યો, કે મારું શું થશે, હું શું ખાઈશ પીશ, કાંઈ નહીં, મારે આત્મશાંતિ નહીં, એની ધૂનમાં બધો મોહ ગળી ગયો. યોગ્યતા એવી પાકે કુદરત એને સત્પુરુષનો જોગ કરેલો, પછી કુદરત બંધાયેલી છે, આખી ગયું તો બહુ આવી ગયા. વેદજ્ઞાન સાંભળ્યું, એ ભેગું સાંભળ્યું નહીં, જોયું ને સાંભળ્યું, ભેગું કર્યું. અરે આ તો ભિન્ન થઈને, ભિન્ન પડીને ભિન્નતાની વાત કરે છે, ભિન્ન પડીને ભિન્નતાની વાત કરે છે. આવી ગઈ અંદર લાઈન, વાતમાં આવી ગઈ. વૈજ્ઞાનની ધારા કેવી રીતે ચાલે એ વાત એમના હાથમાં આવી ગઈ. જ્ઞાનને રાગ જુદા છે, કે ખરેખર અંતરમાં પણ એમને મેળવણી કરી, મીંડવણી કરી અને જુદા પાડવાની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. હું થોડા વખતમાં કેટલું કામ થાય, એક જ દિવસમાં સત્પુરુષની ઓળખાણરૂપ પહેલું સંકેત, એ જ કલાકમાં સ્વરૂપની ઓળખાણરૂપ બીજું સંકેત, અને સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થમાં એક જ દિવસમાં ત્રીજું સંકેત. કેટલો ઓછો ટાઈમ લાગે છે, સૌ ભાવ અંતર કાઢવા પડે એવું નથી, અને પૂર્વભાવના આરાધક નહોતા. જો પૂર્વભાવના આરાધક હોત તો એમને દિગંબર શાસ્ત્રો એમના ઘરમાં પહેલા હાથમાં આવ્યા હતા, એમને
તો હું જન્મ દિગંબર હતા, શાસ્ત્રો તો વાંચી ચુક્યા હતા. કાયા અથવા ન એવું મને આવે પણ નહીં. એ સત્પુરુષ ભયા શક્તિ વગાડે એમ કામ થઈ ગયું. એટલે એ જે પરિસ્થિતિ છે એને કૃપાળું વધારે સમજાવી જરા. પણ દાખલો જીવંત દ્રષ્ટાંત છે આપણે, હવે જીવંત જીવતો દાખલો છે. સુભાષભાઈ નો, સુગાનીજીનો, અજ્ઞાની માંથી જ્ઞાની કેવી રીતે થયા આજ ભાવમાં એનો ઇતિહાસ આપણને મળે છે. બાકી તો ઇતિહાસ મોટાભાગના તો મળે નહીં, સમજવાય ન મળે. આ તો બિન યોગ્યતા વાળા જીવ, બે ને આર્થિક ગરીબાઈ છે, બે ને આર્થિક સંકળામણ છે, સંજોગો પ્રતિકૂળ ચાલી રહ્યા છે અને અનુભવ છેદીને સમ્યક દર્શો પ્રગટ કરી ચુક્યા. તે એમ બતાવે છે કે સંયોગોની સરાસર ઉપેક્ષા કરીને જ અનુભવ કરી શકાય છે. સંયોગોની સાવધાની રાખીને કોઈ અનુભવ કરી શકે એ ત્રણ કાળમાં બન્યો નથી. આ સીધી વાત છે. જેમ બને તેમ સાવધાની તો પોતાપણાને લઈને આવે છે. પોતાપણો મુકાવવાનો ઉદ્દેશ છે. શ્રી ગુરુ નો ઉપદેશ છે તો પોતાપણો મુકાવવાનો છે. બીજું કઈ નથી. પોતાપણું મૂકે તો ધન્ય છે, ન મૂકે તો એનો કોઈ ઉપાય નથી. કોઈ મુકાવી શકે નહીં એને કઈ ખરા નહીં. એટલે એક વાત એમણે 466 પત્ર માં સ્પષ્ટ કરી છે કે ગમે ત્યાં વસ્તુ તને મળવાની નથી અને બહુ ઊંચી ચીજ છે, બહુ સૂક્ષ્મ ચીજ છે. તો હીરો લેવા માટે ગમે તેની દુકાને આપણે ચડી જતા નથી, સોનાના હીરાના દાગીના ફૂટપાથ ઉપર વેચાતા નથી. છતાં કોઈ વેચવા બેઠો હોય તો આપણે લેતા પણ નથી. તેમ ઝવેરી બજારમાં સેંકડો દુકાન હોય તો દરેક કોઈની દુકાનમાં ગમે તેમ ઘૂસી જતા નથી. ભાવ પૂછો ભલે ગમે એમ જે, પણ લેવો હોય ત્યારે તો વિશ્વાસો માણસ પાસે થઈ જશે. એમ આ વિષયમાં પણ ગમે તેની પાસેથી મળી જશે એવી પરિસ્થિતિ નથી. કિંમતે એને મોંઘી ચીજ છે એ તો પરીક્ષા કરીને જોઈ વિચારીને ધર્મ પામવાની પરીક્ષા ચોકસાઈ કરવી. ચોકસાઈ કહો કે પરીક્ષા કહો કે ચિકિત્સા કહો, ભલે મોડું થાય એનો વાંધો નથી, પણ જેટલું થાય તેટલું યથાર્થ થવું જોઈએ. આ અનંત ગયો છે, એમાં થોડુંક મોડું થાય તો વાંધો નહીં આવે. આમ કરવા જતા કદાચ તને થોડી વાર લાગશે, પણ મળશે તો બી હાથું મળશે. અને ઉતાવળે ગમે ત્યાંથી ભરાઈ પડીશ તો હલવાઈ જઈશ પાછો, તો મળશે તો નહીં પણ ઉલટાનો હલવાઈ જઈશ. તો એ વાત તો ચોક્કસ બધું આજ્ઞા છે, જ્ઞાનીઓની કૃપાલુદેવની આજ્ઞા. જોયું વિચારીને જ પગ મૂકવાનો હશે. કેમ કે ધર્મના નામે તો આજે સેંકડો દુકાનો ચાલે છે, એ સમજી લેવાનું. Thank you.